તારીખ 13/6/1997 શ્રી સમયસાર ગાથા 320 જયસેનાચાર્ય દેવની ટીકા ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 208 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
ગાથા કુંકુંડ આચાર્યની છે, ટીકા બે આચાર્યએ કરી છે, અમૃતચંદ્ર આચાર્ય પણ કરી છે અને જયસેન આચાર્ય પણ કરી છે. આ ટીકા જયસેન આચાર્યની છે. તો ગાથાનો એવો અર્થ કર્યો કે જેવી રીતે નેત્ર દ્રશ્ય એવા અગ્નિને જોવે છે, અગ્નિને સળગાવતું નથી, જેમ કોઈ માણસ અગ્નિને રંધુકણથી સળગાવે એમ નેત્ર સળગાવતું નથી, એમ નેત્ર છે એ અગ્નિની ઉષ્ણતાને ભોગવતું પણ નથી, ઉષ્ણતાનો અનુભવ પણ કરતું નથી. જેમ લોખંડ તપી જાય છે એવી રીતે જ્ઞાન તપી જતું નથી. લોઢું જેવી રીતે અગ્નિના સંસર્ગથી તપી જાય તેમ જ્ઞાન અગ્નિના સંસર્ગથી તપતું નથી. કોઈ માણસનું શરીર દાઝી જાય અથવા શરીર સળગે અગ્નિમાં, તો એ વખતે ત્યાં રહેલો આત્મા ગરમ થતો નથી, શરીર બળી જાય, આત્મા બળતો નથી, આત્માને બાળી શકાતો નથી, ગરમ કરી શકાતો નથી. તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ, બે અર્થ કર્યા છે શુદ્ધ જ્ઞાનમાંથી. જે શુદ્ધ જ્ઞાન છે, માત્ર જ્ઞાન છે, એ કાંઈ કરી શકે નહીં, કાંઈ જાણી શકે નહીં, એ કાંઈ લેવી શકે નહીં. અને એવા શુદ્ધ જ્ઞાનને પરિણમેલો જીવ, પરિણમેલો એટલે શું કે હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપે છું એવો જેને અનુભવ છે, એવું જેનું પરિણમન થઈ ગયું છે, એવી સમજણ છે ને, એવું પરિણમન થઈ ગયું છે એવો જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે પોતાને શુદ્ધ ઉપાદાન એટલે શુદ્ધ શક્તિઓ સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે, પોતાને શુદ્ધ સ્વરૂપે જાણે છે, વેદે છે અને કોઈ પણ દૃશ્યમાન પદાર્થને કરતા નથી, તે અનુભવતા નથી. અથવા બીજી રીતે પણ અર્થાનો થાય છે, પાઠાંતર કરીને બીજો અર્થ પણ કર્યો છે કે માત્ર દ્રષ્ટિ નહીં પરંતુ ક્ષાય જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારણ તેમજ અવિલક પણ છે. ક્ષાય જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, જ્ઞાનના બે પ્રકારના પર્યાયો છે, એક સરૂક્ષમ જ્ઞાન અને એક ક્ષાય જ્ઞાન. જ્ઞાનના બે પર્યાયો છે, દર્શનના ત્રણ પર્યાયો છે, સૂક્ષ્મ દર્શન, સૂક્ષ્મ દર્શન અને ક્ષાય દર્શન. એવી રીતે ચારિત્રને પણ ત્રણ પર્યાયો છે, સૂક્ષ્મ ચારિત્ર, સૂક્ષ્મ ચારિત્ર અને ક્ષાય ચારિત્ર. જ્ઞાનનો બે પ્રકાર પડે છે, એક સૂક્ષ્મ જ્ઞાન અને એક ક્ષાય જ્ઞાન. પહેલેથી 12મા ગુણ સ્થાન પર્યંત સૂક્ષ્મ જ્ઞાન હોય છે બધા જીવન એકેન્દ્રથી માનીને પંચેન્દ્રિય અને ગંધર પર્યંતના જીવોને સૂક્ષ્મ જ્ઞાન હોય છે. 13મા સ્થાને ક્ષાય જ્ઞાન પ્રગટ થાય છે, એ કેવળ જ્ઞાન છે. બીજો અર્થ એ કર્યો કે ક્ષાય જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવિદ્ય પણ છે, એ જ્ઞાન પણ કર્મોને કરતું નથી અને કર્મોને ભોગવતું નથી, અને તેવો અટો થકો એટલે ક્ષાયિક જ્ઞાને પરિણમતો થકો જોઈએ. શું કરે છે કે જાણે છે. કોને જાણે છે? કે બંધ મોક્ષને જાણે છે. બંધ અને મોક્ષને એ જાણે છે. કેટલા પરમાણુ અખાતેના બંધાયેલા રહ્યા છે એને જાણે છે. કેટલા કર્મોથી ચાર ઘાતેથી મોક્ષ થયો એને પણ જાણે છે. માત્ર બંધ મોક્ષને નહીં પણ શુભ અશુભ કર્મના ઉદયને તથા સ્વવિપાક અવિપાક રૂપે અને સકામ અકામ રૂપે બે પ્રકારની નિદ્રાને પણ જાણે છે. બંધ મોક્ષ ઉદય અને નિદ્રા ચાર ગુણ દીધા છે મૂળ ગાથામાં. શું જાણતી બંધન મોખમ કમુદયમ નિદ્રમ છે. એવા બંધ મોક્ષને જાણે છે. પછી જે પ્રકારના શુભાશુભ કર્મનો ઉદય છે એને પણ ક્ષાયિક જ્ઞાન જાણે છે. તેમજ સ્વવિપાક અવિપાક રૂપે નિર્જરતા એવા કર્મ પરમાણુઓને પણ જાણે છે. સ્વવિપાક એટલે ઉદયમાં આવેલા, અવિપાક એટલે જીવના પુરુષાર્થના નિમિત્તે સ્થિતિ ઓછી થઈ જાય, ટૂંકાઈ જાય અને ખરી જાય એને સ્વવિપાક એને અવિપાક નિર્જરા કહે છે. પછી એનું પાક સ્થિતિ પાકી નહોતી એ પહેલા એને ઠકવી નાખ્યા. જેમ કોઈ ફળને કૃત્રિમ ગરમીથી પકવવામાં આવે છે તેમ એની મેળે પાકે તો 5 દિવસ વધારે લાગે અને કૃત્રિમ ગરમી આપો તો 5 દિવસ ઓછા લાગે. અને સકામ અકામ રૂપે બે નિર્જરા બે એક જ વાત છે, શબ્દ જુદા જુદા છે. સકામ એટલે પુરુષાર્થને કારણે, અકામ એટલે પુરુષાર્થ નહીં છતાં સ્વયં જ એનો સ્થિતિ પૂરી થઈને ખરી જાય એને અકામ નિર્જરા કહે છે. એમ બે પ્રકારની નિર્જરાને પણ જાણે છે. જે સ્વવિકાપ સ્વવિપાક નિર્જરા છે તે અકામ નિર્જરા છે અને જે અવિપાક રૂપે નિર્જરા છે તે સકામ નિર્જરા છે. સકામ એટલે પુરુષાર્થ સહિતની નિર્જરા છે. પુરુષાર્થના કારણે થતી અવિપાક નિર્જરા છે. એમ બંને પ્રકારની નિર્જરાને જાણે છે. આ કયો ગાથાનો અર્થ કર્યો એમ સુધી. હવે દેશનાચાર્ય દેવ એની ટીકા કરે છે. એ ટીકા કરતા પહેલા આગળની ગાથાઓમાં આ અધિકારને આગળની ગાથાઓમાં શું શું કહેવામાં આવ્યું હતું એનું વિશિષ્ટ પ્રકારે વર્ણન કરે છે. એ વર્ણન કરવાની પદ્ધતિ એમની બહુ અસાધારણ છે. 308 ગાથાથી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર શરૂ થાય છે. આ 320મી ગાથા ચાલે છે એટલે આગળની 12 ગાથાઓમાં વિષય શું ચાલ્યો આ અધિકારમાં એનું સંક્ષિપ્તથી વર્ણન કરે છે. સર્વ વિશુદ્ધ પારિણામિક પરમભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞે જીવ કર્તૃત્વથી તથા બંધ મોક્ષ અને બંધ મોક્ષના કારણે પરિણામથી શૂન્ય છે એમ સમુદાય પાતનિકામાં કહેવામાં આવ્યું હતું. એ શાસ્ત્રીય પરિભાષા છે. સમુદાય પાતનિકા એટલે શું? એક સાથે સમુદાય એટલે એક સાથે જેમ આપણે ટોળું કહીએ. ટોળું એટલે શું? ત્યાં માણસોનું ટોળું છે, માણસોનો સમુદાય છે. એ સમુદાયવાચક શબ્દ છે. સભા સમુદાયવાચક શબ્દ છે. સભા ટોળું એ બધા એમાં ઘણા શબ્દો સમુદાયવાચક હોય છે. એમ ઘણી ગાથાઓનો સારાંશ કેવો હોય કે ભાઈ આ ગ્રંથ આ અધિકારની અંદર 308-415 ગાથા સુધી છે ને, 107 ગાથાઓ છે, 108 ગાથાઓ છે છેલ્લા અધિકારમાં. તો એનો એનો સંક્ષિપ્ત સાર અને તાત્પર્ય કહી દીધું પહેલેથી કે ભાઈ આ અધિકારની અંદર કેટલીક આવી ગાથાઓ છે એનો આ સાર છે. આત્મિકાંત ઉપોદઘાત, વિષયનો ઉપોદઘાત એક સાથે સારાંશ રૂપે ઉપોદઘાત કરી દેવો એને સમુદાય આત્મિકાંત કહે છે. તો અધિકાર શરૂ કરતા પહેલા સામાન્યપણે સંક્ષેપમાં સારભૂત વાત કરી દેવી તે આખા અધિકારને એને સમુદાય આત્મિકાંત કહે છે. એમાં એવી રીતે પણ કે શરૂઆતની આઠ ગાથાઓમાં આવો વિષય છે, પછી 50 ગાથાઓમાં આવો વિષય છે, પછી 20 ગાથામાં આવો વિષય ચાલશે, પછી બાકીની જે ગાથાઓ રહી એમાં આટલો વિષય ચાલશે. એ બે લીટીની અંદર 108 ગાથાની વાત કરી દીધી એને પણ સમુદાય પાત્નિકા કહેવામાં આવે છે. તો કે આ અધિકાર શરૂ કરતા પહેલા શું કહેવામાં આવ્યું હતું સમુદાય પાત્નિકામાં, કે જીવ છે, શું જીવ સ્વરૂપ છે, જીવ દ્રવ્યાર્થિક નહીં, એટલે જીવના દ્રવ્ય સ્વભાવના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એને દ્રવ્યાર્થિક નહીં કહે છે. દ્રવ્યની દ્રષ્ટિથી જોવામાં આવે તો કે દ્રવ્યની દ્રષ્ટિએ જોવો તો એની અંદર ઘણું ઘણું ભર્યું છે, કેમકે સંસારની પર્યાયો પણ એ જીવમાંથી પરિણામ રૂપે બહાર આવે છે, અને મોક્ષની પર્યાયો પણ એ જીવ દ્રવ્યમાંથી બહાર આવે છે, જીવ જ પરિણમે છે. તો અહીંયા આ એક જ વિષય લેવો છે, શું તે દ્રવ્યાર્થિક ને એટલો દ્રવ્યાર્થિક ને એનો લીધો શું શુદ્ધ દ્રવ્યાર્થિક ને એટલે એનો જે શુદ્ધ સ્વરૂપ છે એટલો જ અહીંયા ભાઈનો વિષય છે, દ્રષ્ટિકોણનો વિષય એટલો શુદ્ધ છે, જેટલું શુદ્ધ સ્વરૂપ છે એટલો દ્રષ્ટિકોણનો વિષય છે. એની અંદર જે અશુદ્ધપણાની યોગ્યતા છે દ્રવ્યમાં એને અત્યારે જોવી નથી એમ કહે છે. જેમ કોઈ માણસના ગુણ અને દોષ બંને હોય તો અત્યારે અમારે એના ગુણ જોવાના છે, માણસ ધ્યાન થઈ જાય છે ને ત્યારે શું કરે છે, કોઈ પણ માણસ ધ્યાન થાય ત્યારે શું કરવામાં આવે છે, એના વખાણ ને એની પ્રશંસા કરવાની. ભાઈ બહુ મળતાવડા સ્વભાવના હતા, શું પછી કે ભાઈ એમને અમારી સાથે બહુ સારો સંબંધ હતો, બીજા સાથે ગમે હોય અત્યારે અમારે કઈ કામ, અમારી સાથે અમને બહુ સારો સંબંધ હતો. એટલે એનું એક જ પડખું જોવું, ઊંધિયું પડખું જોવું, બીજું બધું જાણતા હોય તો પણ એને ગૌણ રાખો એમ. શુદ્ધ દ્રવ્યાર્થિક નહી, કેવો છે શુદ્ધ દ્રવ્યાર્થિક ને, કે સર્વ વિશુદ્ધ પરિણામી પરમ ભાવ ગ્રાહક છે, એ શુદ્ધ દ્રવ્યાર્થિક નહી, ગ્રહણ કરનારો ગ્રાહક છે. ગ્રાહક એટલે ગ્રહણ કરનારો, ગ્રાહક રક્ષક એટલે રક્ષણ કરનારો, વિતરક એટલે વિતરણ કરનારો, કમ અહીંયા લાગે છે ને ભાષામાં એમ, ગ્રાહક એટલે ગ્રહણ કરનારો. શું ગ્રહણ ગ્રહણ કરે છે શુદ્ધ દ્રવ્યાર્થીની દ્રવ્યાર્થીની, કે શુદ્ધ સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવને ગ્રહણ કરે છે. જીવનો જે સર્વથા શુદ્ધ છે, જે પારિણામિક ભાવ છે અને જે પરમ ભાવે ઉત્કૃષ્ટ ભાવે રહેલો છે, એવો જે જીવનો સ્વભાવ ભાવ અથવા જીવનું સ્વરૂપ કરે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક ને શું ગ્રહણ કરે છે, કે જીવની સંપૂર્ણ શુદ્ધિને, સર્વ વિશુદ્ધતાને, પારિણામિક ભાવને, કે જે અનાદિ અનંત છે, એવી શુદ્ધિ શુદ્ધ સ્વરૂપ જીવનું અનાદિ અનંત છે, અને એ જીવનો ઉત્કૃષ્ટ સ્વભાવ ને ઉત્કૃષ્ટ ભાવ છે, એવા જીવનાની વિશેષતાઓ છે. જીવના મૂળ સ્વરૂપની વિશેષતાઓ કેવી કેવી છે, કે મૂળ સ્વરૂપ સર્વ વિશુદ્ધ છે, સર્વોત્કૃષ્ટ ભાવે છે, પરમ ભાવે છે અને પારિણામિક ભાવે છે. આ બધું જીવના શુદ્ધ સ્વરૂપની વિશેષતા છે. પારિણામિક છે એટલે નિત્ય છે, અનાદિ અનંત છે. પરમ ભાવ છે એટલે એથી આગળ પછી કોઈ વાત નથી, બાકી બધું અપરમ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ સ્વભાવે છે અને સર્વથા શુદ્ધ છે. મૂળ સ્વરૂપ નક્કો કોરે કોરું છે, કે જેમાં અશુદ્ધિની શંકાનો પણ અવકાશ મળે. તમારા ઘરે ગાય છે અને ગાયનું ચોખ્ખું દૂધ તમે પીઓ છો, કેમ કે તમે તમારા હાથે દોડો છો, તો તમને શંકા પડે. ત્યારે કોઈ એમ કે ભાઈ તપેલીમાં તમે તપેલી ધોઈ હોય ને એનું પાણી રહી ગયું હોય, એટલું તો દૂધમાં પાણી ભળે કે નહીં, તો કે તપેલી ઉટકી વીછળી કપડાથી ધોઈ અને તડકે તપાવી, પછી એમાં કઈ પાણી રહે, પાણી નથી નાખ્યું કપડાથી, તો તમે થાય થોડું ભીની રહી ગયું હોય તો કે એને તડકે મૂકીને તપાવી અને પાણી ઉડી ગયું. પછી તપેલીમાં તમે તમારા હાથે ગાયને દોર્યું હોય તો એ દૂધ સાવ ચોખ્ખું છે, એ બાબતમાં તમને ક્યારે શંકા પડે ખરી કે કઈ પાણી હશે એની અંદર કે નહીં, કેમ કે તમારી તપેલી કોરી હતી. એમ આ આત્મા મૂળ સ્વરૂપે કોરો નક્કોર છે. એમ કોઈ કપડું તમે લાવ્યા વાપર્યું નથી તો એની કોરે કોરું નક્કોર જ કહેવાય ને. એમ મૂળ સ્વરૂપે જે છે ને એ નક્કોર કોરે કોરો છે. એવી સમ્યક દ્રષ્ટિને નિશંકતા હોય છે પોતાના સ્વરૂપ. તમારું સ્વરૂપ આવું છે, શંકા નથી પડતી. કે અનાદિનો વિભાવ નિગોદમાં પ્રચુર કસાય કરું એવા વિભાવમાં હું રહ્યો છું, કારણ ક્યાં કહેવાય દ્રવ્યમાં અશુદ્ધતા બેસી ગઈ હશે તો એને શુદ્ધ સ્વરૂપ પરમ ભાવે સર્વ વિશુદ્ધ સદાય પારિણામિક ભાવે અનાદિ અનંત રહેલો છે. એને ગ્રહણ કરનારો જ્ઞાનનો દ્રષ્ટિકોણ, જ્ઞાનનો એક અંશ એને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે. અને તે કેવો છે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એ શુદ્ધ ઉપાદાન ભૂત છે. ભૂત શબ્દ છે ને વપરાય છે ખબર છે, ભૂભવ ટુ બી થવું અથવા હોવું, એવું તે રહેલો છે થયેલો છે. ભૂત છે એ ભૂતકાળને બતાવે છે, પહેલેથી જેમ છે. હા, ભૂતપૂર્વ શબ્દ આવે છે. હા, પછી કારણ થયેલું હોય તો એમ કહેવાય કે ભાઈ કારણભૂત વાત હતી. કોઈ વસ્તુ કારણ બની ગયું હોય તો એમ કહે તો કારણભૂત વાત છે. પછી એની શક્તિને બતાવી હોય શું તો એને ઉપાદાન ભૂત કહેવામાં આવે છે. ઉપાદાન એટલે નિજ શક્તિ. અને કોઈ નિમિત્ત થાય તો એને નિમિત્ત ભૂત વાત કહેવામાં આવે છે. શુદ્ધ દ્રવ્યાર્થી નહી, શુદ્ધ ઉપાદાન ભૂત છે. એટલે જીવની શુદ્ધ શક્તિઓને પ્રગટ કરનારો છે. ઉપાદાનમાં જે શક્તિઓ રહેલી છે જીવનમાં એને પ્રગટ કરવાના કારણ હોય છે શુદ્ધ દ્રવ્યાર્થી. એ પહેલેથી એનું સ્વરૂપ જ એવું છે એમ કે છે, એનું સ્વરૂપ જ એવું છે એમ કેવું છે. હવે આખું વાક્યમાં છે, આ તો શબ્દાર્થ છે કે સર્વ વિશુદ્ધ પારિણામિક પરમભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાન ભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં જીવ કર્તૃત્વ ભૂપ્રતથી તથા બંધ મોક્ષના કારણ અને પરિણામથી શૂન્ય છે એમ સમુદાય પાત્મિકામાં કહેવામાં આવ્યું હતું. જેનું સ્વરૂપ આવે તે બતાવી દીધું લોકોને આ દિવસ શરૂ કરતા પહેલા કેટલીક ગાથાઓમાં કેવી રીતે બતાવ્યું હતું કે એ જીવમાં કોઈ કર્મનું કર્તૃત્વ નથી, કોઈ કર્મનું ભોગતૃત્વ નથી, એમાં બંધ નથી, એનો મોક્ષ પણ નથી. બંધ મોક્ષના કારણો પણ નથી, બંધના કારણો પણ નથી, અને મોક્ષના કારણો પણ નથી. એ સર્વ પ્રકારના પરિણામથી મૂળ જીવનું સ્વરૂપ શૂન્ય છે એમ પહેલા કહેવામાં આવ્યું હતું. રિપીટેશનમાં કેવી વાત શૈલી કરી છે, આગળ અમે શું કહ્યું એ કેવી પદ્ધતિથી કીધું બોલો. અભ્યાસ ન હોય તો ગ્રીક લેટિન જેવું લાગે. આમ તો અમૃતનું ભૈસેન આચાર્ય બહુ સારી ભાષામાં ટીકા કરે છે આખા ગ્રંથની, વાંચી છે આ ગાથાની અંદર બહુ વિદવત્તાપૂર્ણ ટીકા કરે છે. બંને હિન્દી જોયું છે મેં, હિન્દી મેં વાંચ્યું છે ગ્રંથ, એમાં અનુવાદ હિન્દી હતો, અનુવાદ ગુજરાતી કદાચ નથી થયો. હિન્દી આપણને આવડે છે કઈ સમજ ન પડે, સંસ્કૃત પણ એટલું સાદું છે કે તમે ગુજરાતી હિન્દી વાંચતા હોય એવું જ લાગે. આ સિમ્પલ સંસ્કૃત છે, ક્યાંથી વાંચ્યું છે, ક્યાંથી વાંચ્યું છે ખ્યાલ છે, વાંચ્યું છે ભાવનગરમાં, પણ કોઈ મોક્ષનું મળી ગયું હોય. સંગત થી પ્રકાશિત નથી, પણ સંગત ને ગુરુદેવ ની લાઇબ્રેરીમાં હોય એ હોય ખરા, ગુરુદેવ બધા વાંચતા ને એટલે હોય. લાલુભાઈ પાસેથી મેં વાંચ્યું, કારણ કે માત્ર 26 ગાથા એમાંથી નીકળીને એમાંથી જાયેલું આ બધું એમણે વાંચ્યું, એમાંથી ઘણું વાંચવા લઈ ગયું. પણ મેં આખું આખી ટીકા સંસ્કૃત ટીકા વાંચેલી છે, અમને હું તો બધા સંસ્કૃત ટીકાઓ બધી વાંચું જ છું બધા ગ્રંથને. શું કહે છે કે જીવનું સ્વરૂપ આગળ જે કહેવામાં આવ્યું હતું એમાં આટલી બધી વાત કરી હતી. શુદ્ધ દ્રવ્યાસિક નહીંથી જીવ કર્તૃત્વ ભોક્તૃત્વના પરિણામો, એટલે કર્મને કરવા અને કર્મના ફળને ભોગવાના પરિણામો, બંધના પરિણામો, બંધના કારણભૂત આશ્રવના પરિણામો, મોક્ષના પરિણામો અને મોક્ષના કારણભૂત સમર નિગ્રહના પરિણામો એ બધાથી શૂન્ય છે એમ પહેલા જીવનું સર્વ વિશુદ્ધ સ્વરૂપ કહેવામાં આવ્યું હતું. જયારે જીવને જોઈએ છે ત્યારે જીવનું મૂળ સ્વરૂપ કર્મને કરતું નથી, કર્મને ભોગવતું નથી, બંધને કરતું નથી ને બંધના કારણરૂપ આશ્રવને કરતું નથી, મોક્ષને કરતું નથી ને મોક્ષના કારણભૂત સમનિદ્રાને કરતું નથી. નવો તો નવે તત્વો લઈ લીધા, જીવને બાકીના આઠે તત્વો સાથે કાંઈ લેવા દેવા નથી, એનાથી શૂન્ય છે એમ. એટલે નિયમસારની 38મી ગાથામાં આ બધા તત્વો બાહ્ય તત્વો છે એમ કહ્યા. 38મી ગાથામાં જીવાદી બહિતચ્ચા એ શબ્દ વાપર્યો છે. જીવ વગેરે જે 9 તત્વોની વાત કરી છે એ બધી 12ની વાતો છે. અંદરની વાતો છે એમાં જીવનું સ્વરૂપ કોઈ જુદું છે એમ કહે છે. અને ત્યાં પણ પરમ પરિણામી ભાવ લીધો છે. જીવ કેવા સ્વરૂપે છે તો પરમ પરિણામી ભાવે છે. અને પરમ પરિણામિક ભાવથી ભરચક ભરેલો છે એમ કેવું છે, કેમ કે આ બધા ભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે અને મૂળ જીવનું સ્વરૂપ પર્યાય વિનાનું છે, પર્યાયથી શૂન્ય છે. બંધ મોક્ષ પર્યાયમાં થાય, આશ્રવ સંબંધિત પર્યાયમાં થાય, પુણ્ય પાપ પર્યાયમાં થાય, બધું પર્યાયમાં થાય, તો એનાથી પર્યાય વિનાનું છે માટે એનાથી શૂન્ય છે. એટલે પર્યાય જીવના મૂળ સ્વરૂપને અડતા નથી. જાણે છે એ પર્યાય દ્વારા જાણે છે, જે જીવ જાણે છે તે પર્યાય દ્વારા જાણે છે. એમ જાણવાની અવસ્થા સહિતનો જીવ જ્ઞાનમાં લેવો તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનમાં સામાન્ય વિશેષ બે આવી જાય. અહીંયા સામાન્યની વાત કરવી છે, વિશેષને નહીં જોવાની વાત કરવી છે, એટલા સામાન્યને જોવાની વાત કરવી છે. વસ્તુનું જે સામાન્ય સ્વરૂપ, વસ્તુ પોતે સામાન્ય વિશેષાત્મક સ્વરૂપે છે એમ કહેશે, આતિકા કરતા કરતા પોતે કહેશે. એમાં પહેલાં શુદ્ધ દ્રવ્યાર્થિકને સામાન્ય જીવના સ્વરૂપને કેવી રીતે જોવામાં આવ્યું, કહેવામાં આવ્યું, એ વાત અમે કરી હતી એમ કહેશે. જાણવાની પર્યાય ઉપર વજન જાય ત્યારે, વજન જાય ત્યારે જ્ઞેયને અવલંબે શું કરે, જ્ઞેયને અવલંબે એટલે જાણવા જાય. જાણવા જાય અને જણાય જાય એમાં બહુ ફેર છે. ત્યાં જાણવા પણ છે એમાં કરતા પણ આવી ગયું, અને જણાય જાય એમાં જ્ઞાન અરીસા જેવું એમને એમ રહી ગયું એમ કેવું. જાણવા જાય અને જણાય જાય એમાં બહુ મોટો ફેર છે. તમારી દુકાન ને પૂછતા પૂછતા કોઈ આવે કે ભાઈ આ ભાઈની દુકાન ક્યાં આવી, એમાં ફેર કરો કે નહી, બે વેપાર જ છે. તમે વેચનારના વેચનાર છો, ખરીદનાર નો ખરીદનાર છે, બે માં કેટલો બધો ફેર, ઉત્તર દક્ષિણ નો ફેર. કેમ એ તમારા ટેબલ ઉપર આવ્યો એ વાત જુદી થઈ ગઈ, તમે એના ટેબલ ઉપર ગયા એ વાત જુદી થઈ ગઈ. ભલે કાર્ય તેનું તે હોય તો પણ, એમ જાણનાર ને જણાનાર માં કાર્ય તેનું તે છે પણ ટેબલ ફરી જાય છે. જાણવા જાય ત્યાં અવલંબીને જાણે છે, અને જણાય જાય ત્યાં પોતાના અવલંબનમાં રહીને જ્ઞેયના અવલંબનને લીધા વિના જણાય જાણી લે છે. જાણવાનું કાર્ય તો જાણવાનું કાર્ય છે, પણ જાણવા જાણવાની રીત જુદી છે. વેપારની રીત જુદી છે, વેપાર તો વેપાર છે પણ એની રીત જુદી છે. અવલંબીને જાણે છે, વિભાવ થી જાણે છે, વિભાવ જ્ઞાન નો વિભાવ છે. અને નિરાલંબરીને જાણે છે, જ્ઞાન નો સ્વભાવમાં રહીને જાણે છે, એટલો બધો ખ્યાલ છે. હા, ઉલટું સૂટું સ્વભાવ અને વિભાવ ઉલટું સૂટી વાત છે એવું છે. જરા વિમોચન નતો વિમોચન, વિમોચન ઉજ્જવળ હતા ને, તો પછી પછી બહુ ઉજ્જવળ તો થોડો આમાં શું છે, યથાર્થતા નો આવે ને તો કલ્પના કંઈક ને કંઈક બુદ્ધિ પાછી થઈ રહ્યા કરે, એટલે ઓવરવાઇઝ થાય બુદ્ધિ. એક વાર કે તું કબૂલ લગાવતા કોઈ વાર બુદ્ધિ બહુ ને જુઓ, કેવળ જ્ઞાનમાં આ સામેનો લીમડો, સામેનો લીમડો દેખાય છે, લીમડાનું ઝાડ હતું સામે આપડતો હોય, ટોપી જાણે છે, મારું જ્ઞાન પણ ટોપી જાણે છે, મારું બધું જ્ઞાન સરખું ખરું નહીં, બિલકુલ નહીં. કેમ એમ કે છો કે તમે ટોપીને અવલંબીને જાણો છો, કેવળ જ્ઞાન આત્માને અવલંબીને જાણે છે, એટલે ફેર છે, બેને જાણવાની રીતમાં ફેર છે. પપ્પા નહીં મારો કીધું. સત્તા બહુ કરતા ને, બહુ સત્તા કરતા. પ્રીમિયર ઓટોમોબાઈલમાં સરસ કરતા. સાંજે 4 વાગ્યાની ડ્યુટી શરૂ થાય, રાત્રે 10 વાગે પાછા આવે કુર્લાથી. કુર્લા ફેક્ટરીમાં જતા હતા. ટુબિંગ સેક્શન એન્જિનિયર હતા, મિકેનિકલ એન્જિનિયર હતા. એની રૂમ ઉપર બેસીએ અમે, બિઝનેસ માટે આવું સાંજે 7-8 નવરાત્રી ભાડું પાણી કરીને બેસીએ. 10-11 થાય બધા ચર્ચા કરવા. બધાને સુવાનો ટાઈમ થાય ત્યારે એ એન્ટ્રી મારે નવી નોકરી પરથી આવે. પછી એની હારે ચર્ચા શરૂ થાય. રાતના 1-2 કઈ હિસાબ નહીં. એક 4 વાગ્યા, 4 વાગ્યા સુધી ચર્ચા ચાલતી રાતના. સવારના થોડો આરામ કરો, નથી કાલ પછી તમારા નોકરીમાં તકલીફ પડશે. થોડી વાર સમજાવું. હું બહુ રસ્યા હતા, વાંચન ઘણું, યાદદાસ્ત ઘણી, બુદ્ધિ ઘણી, અને બહુ ચર્ચાના તત્વો ચર્ચાના બહુ રસ્યા હતા. એવી ચર્ચાઓ આજે દેવ છું સુધી રાતના 12-1-2 વાગવા તો નોર્મલ. અને એની રૂમ ઉપર તબી એના લગ્ન નહોતા થયા. રૂમ ઉપર બધા અમે ખરેખર 3-4-5 જણા બેઠા હોય, ચર્ચાઓ ચાલે ખૂબ. વાંચન પણ ઘણું અને યાદદાસ્ત પણ બહુ. એને વાંચવું હોય, સેંકડો પુસ્તકો વાંચ્યા હોય, તમે આ વાત આ પુસ્તક લાવો એમાંથી કાઢી દો, પાનું કાઢીને આપણે 10 મિનિટમાં ખડા કરો. બહુ યાદદાસ્ત થવા વાંચેલા, ધવર તો માથું ફરી જાય. ધવર તો એને 1 વર્ષમાં 22 પુસ્તકો વાંચ્યા હતા. 12 મહિનામાં 22. હા, અને એમાંથી તમે જો આ વિષય ક્યાં આવે છે એટલે કે લાવો ફલાણો વાળા વોલ્યુમ નંબર 6, વોલ્યુમ નંબર 8, વોલ્યુમ નંબર 13. હા, આનું કાઢીને આપે ગુરુદેવને. ગુરુદેવ પૂછે ઘણી વાર ધોરણમાં આ વાત ક્યાં આવે છે, પુસ્તક કઢાવી ને પાનું કાઢીને આપે. બહુ યાદદાસ્ત, બહુ મોટો હતો, ઉંમર ના નહી, એટલો સૂક્ષ્મ હતો. યથાર્થ જુદી વસ્તુ છે, દ્રષ્ટિના વિષયમાં ભૂલ કરી ગયા. એટલે આ વિષયમાં ભૂલ કરી ગયા. મૂળ જીવના સ્વરૂપનું જે શ્રદ્ધાનો વિષય છે એ ચોખ્ખો નહીં. પછી કલ્પના થાય, એટલે સર્વ પ્રકારના પરિણામથી જીવ શૂન્ય છે. જે શુદ્ધ ઉપાદાન સ્વરૂપે જીવ છે એ સર્વ પ્રકારના પરિણામથી શૂન્ય છે. કોઈ પણ પ્રકારના મિથ્યાત્મય પરિણામ નથી, સમ્યકના પરિણામ નથી, બંધના પરિણામ નથી, મોક્ષના પરિણામ નથી, બંધના માર્ગના પરિણામ નથી, મોક્ષ માર્ગના પરિણામ નથી. કોઈ પણ પ્રકારના પરિણામથી એ શુદ્ધ સ્વરૂપ છે, એ શૂન્ય છે. સોગાનીજી જેને અપરિણામી કહે છે, પરિણામ નહીં હોવાથી એને અપરિણામી શબ્દ લગાડે છે. અપરિણામથી બધા બની કહેતા નામાં શું આવ્યું, બધા પરિણામ નથી એનો અર્થ કે અપરિણામ વિશે એમાં ભડકો, એમાં નહીં સમજાવે એવું જેવું છે શું. એમાં પછી 4 ગાથા દ્વારા આત્મિકાઓની ગાથા કેટલીક હોય છે, પછી 4 ગાથાઓ દ્વારા જીવનું અકર્તૃત્વ ગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વર્ણન વિવરણ કરવામાં, વિવરણ એટલે વર્ણન કરવામાં આવ્યું હતું. કે ત્યાર પછીની 4 ગાથામાં સમુદાય પાટનાક્યની ગાથા કહી દીધી, પછી બીજી 4 ગાથામાં શું કીધું કે જીવ અકર્તૃત્વ ગુણ છે, જીવમાં કર્મને કરતો નથી, એ સંબંધે એની 4 ગાથા દ્વારા વર્ણન કર્યું હતું જીવનું. ત્યાર પછી 4 ગાથા દ્વારા શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું મહાત્મ છે એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવા રૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું. પછીની ગાથામાં, પછીની ચાર ગાથામાં શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે, જીવ મૂળ સ્વરૂપે આવો શુદ્ધ હોવા છતાં પણ એને અનેક પ્રકારની કર્મ પ્રકૃતિ સાથે સંબંધ થાય છે અને એ સંબંધ થવાનું કારણ અજ્ઞાન છે, પોતાના મૂળ સ્વરૂપ બીજું તે છે. એ વિષય ઉપર પણ ચાર ગાથામાં વિવરણ વર્ણન કરવામાં આવ્યું હતું. ત્યાર પછીની ચાર ગાથા દ્વારા જીવનો અભોક્તૃત્વ ગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું કે જીવ કર્મના ફળનો ભોગતા નથી, એ સંબંધમાં પણ ચાર ગાથા કહેવામાં આવી. ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા પૂર્વે બાર ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ ભોક્તૃત્વના અભાવરૂપ તથા બંધમોક્ષના કારણે પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું તેનો ઉપસંહાર કરવામાં આવ્યો. થોડી બધી ગાથાઓ કહી એના ઉપસંહાર રૂપે બીજી બે ગાથા કહી. એમાં શું કહ્યું કે જે આગળની બાર ગાથાઓ કહી કે શુદ્ધ નિશ્ચયથી, એટલે શુદ્ધ નિશ્ચય એવું જે જીવનું સ્વરૂપ છે એને શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો એ કરતા નથી ભોગતા નથી, કરતા ભોગતાપણાના પરિણામના અભાવ સ્વરૂપે છે, બંધ મોક્ષના કારણના પરિણામનાથી પણ અભાવ રૂપે છે અને બંધ મોક્ષના પરિણામથી પણ અભાવ રૂપે છે. પણ શૂન્ય કહ્યું હતું, હવે અભાવ શૂન્ય વાત એ રીતે એનો ઉપસંહાર કરીને બે ગાથાઓમાં વ્યાખ્યાન કર્યું હતું. આ રીતે સમયસારને શુદ્ધ આત્માનુભૂતિ લક્ષણ તાત્પર્યવ્યાપ્તિ નામની ટીકામાં મોક્ષ અધિકાર સંબંધી ચૂડિકા સમાપ્ત થઈ. છેલ્લો મોક્ષ અધિકાર પછી સર્વ વિશુદ્ધ અધિકાર કીધો ને, તો મોક્ષ અધિકાર સંબંધી ચૂલિકા એટલે થોડુંક વિશેષ વર્ણન કરવું. મોક્ષ અધિકારમાં શું શું કીધી કીધી વાતો આવી. આ રીતે સમયસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકા, જયશંકરાચાર્યની ટીકાને તાત્પર્યવૃત્તિ કહી છે. સમયસારની ટીકાને બીજું નામ આપ્યું, આપણે અમૃતચંદ્રાચાર્યની ટીકાને બીજું નામ આપ્યું છે. અને તત્વની ટીકા એવું એનું નામ આપ્યું છે, ટીકાનું નામ. આનું નામ તાત્પર્યવૃત્તિ આપ્યું છે, ટીકાનું નામ જુદું આપ્યું છે. આ રીતે સમયસારની તાત્પર્યવૃત્તિ ટીકા કેવી છે કે શુદ્ધ આત્માનું ભૂતિ જેનું લક્ષણ છે, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ જેનું લક્ષણ છે એવી આ ટીકા છે. એ મોક્ષ અધિકાર સંબંધી ચૂલિકા એટલે સંક્ષેપમાં એનો સારાંશ કહેવો એને ચૂલિકા કહેવામાં આવે છે. એ પણ શાસ્ત્રીય શબ્દ છે, ટૂંકામાં કહી દેવું એને ચૂલિકા કહે છે. પાછળથી કહેવું એને પાતનિકા કહે છે, પહેલાથી કહેવું એને પાછળથી કહેવું એને ચૂલિકા કહે છે. અથવા બીજી રીતે કહેવામાં વ્યાખ્યાન કરવામાં આવે તો અહીં મોક્ષ અધિકાર સમાપ્ત થયો, પછી આ સર્વ વિશ્વ વિજ્ઞાન અધિકાર કહીશું. પણ આગળ મોક્ષ અધિકાર સમાપ્ત થયો એમાં આવું 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 બધી વાત કરીને એમને સમાપ્ત કરેલો છે એમ ટીકાકારે કહી દીધું. પોતે દરેક પ્રત્યેક ગાથાની ટીકા કર્યા પછી પાછી એ સમાપ્ત થયો એમાં શું શું કહેવાય ગયું એ વાત ફરીને કહી પોતે. આટલું તો એમણે ટીકા કરતા પહેલા આગળની ગાથાઓ સંબંધી વાત કરી લીધી. હવે ચાલુ ગાથાની જે ટીકા છે એ હવે કરશે. 320 ગાથાની ટીકા હવે કરશે. એ ટીકા કરતા પહેલા આગળની ગાથાઓમાં શું હાલી ગયું એનું રિવિઝેશન કર્યું, રિવાઇઝ કરે કે નહીં. માસ્તર જેમ અભ્યાસ કરાવે અને અભ્યાસ કરાવ્યા પછી પાછું એનું રિવિઝન કરે, યાદ કરીને જોઈ લ્યો તમે શું ભણ્યા, શું સમજ્યા, શું યાદ રહ્યું, રિવિઝન કરાવે કે નહીં. અમને માસ્તર પૂછતા એટલે સુરતના માસ્તર પૂછ્યા એટલે કેટલું રિવિઝન કર્યું કેટલું રિવિઝન કર્યું એમ પૂછતા 10 મિનિટ છે કેટલું રિવિઝન કર્યું એમ પૂછે કેટલી વાર એટલે આખું પુસ્તક તો કેટલી વાર વાંચી ગયો ફરી ફરીને એને રિવિઝન કર્યું તમારે તો રિવિઝન કર્યું વળી વિશેષ કહેવામાં આવે છે કે ઔપશમિક આદિ 5 ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે શું કહે છે કે જે આત્મા છે જીવ છે એને 5 પ્રકારના ભાવ છે ઉદય ભાવ ઉપશમ ભાવ સૌષમ ભાવ શાયિક ભાવ અને પારિણામિક ભાવ આ 5 ભાવો છે એમાં 4 ભાવો પર્યાય રૂપ છે એટલે અવસ્થા રૂપ છે એટલે ઉત્પાદ્ય રૂપ છે પારિણામિક ભાવ છે એ અનાદિ અનંત એક જ સ્વરૂપે છે આ જીવનું જે સ્વરૂપ છે આખું સ્વરૂપ છે એ 5 ભાવો સ્વરૂપ છે એ 5 ભાવોમાં કયા ભાવથી જીવનો મોક્ષ થાય એનો વિચાર કરવો છે શેનો વિચાર કરવો છે કે જીવ મોક્ષ પામે તો કયા ભાવથી થાય જીવને 5 ભાવ છે એમ કે છે તો કયા ભાવથી મોક્ષ થાય એનો વિચાર આ ગાથાની ટીકામાં ટીકાકાર આચાર્યશ્રીને કરવો છે ત્યાં ઔપશમિક ઔપશમિક શાયિક અને ઔદયિક એ 4 ભાવો પર્યાય રૂપે છે અને શુદ્ધ પારિણામિક ભાવ તો દ્રવ્ય રૂપે છે એ પરસ્પર સાપેક્ષ એવું બંને સાપેક્ષ એટલે સાથે હોય છે એટલો પરિણામિક ભાવ હોય અને એ જીવને પર્યાય ન હોય 4માંથી એક પ્રકારની એવું ન બને જીવને 4 પ્રકારની પર્યાય હોય પરિણામિક ભાવ વગરનો હોય એવું ન બને એટલે પરસ્પર સાપેક્ષ એવું દ્રવ પર્યાય દ્વય તે આત્મા પદાર્થ છે દ્રવ કે જોડકો એ તે બંનેનું સાપેક્ષ એવું દ્રવ પર્યાયનું જોડકો તે આત્મા નામનો પદાર્થ છે તે જીવ નામનો પદાર્થ છે આ પદાર્થ વિજ્ઞાન જૈન શાસ્ત્રો વૈજ્ઞાનિક ઢબથી લખાયેલા છે ઉપદેશ છે ઉપદેશ શાસ્ત્રોમાં ઘણો છે પણ એ ઉપદેશનો બેઝ વિજ્ઞાન છે સાયન્સ છે આ જૈન શાસ્ત્રોની વિશેષતા છે ઉપદેશ તો દરેક ધર્મમાં છે દરેક ધર્મના શાસ્ત્રોમાં ઉપદેશ છે બધા ધર્મોમાં સારો સારો ઉપદેશ છે પણ એ ઉપદેશનું ઉત્પત્તિ સ્થાન શું કયા વિજ્ઞાનને કારણે આવો ઉપદેશ છે એ પદ્ધતિ જૈન શાસ્ત્રોમાં છે એટલે શાસ્ત્રો બધા વૈજ્ઞાનિક ઢબે લખાયેલા છે કે આત્મા છે એ પદાર્થ છે અને એ પદાર્થની અંદર આવા ભાવો છે આવા ધર્મો છે આવી બધી એની પ્રોપર્ટીઝ છે આવા બધા એના કેરેક્ટર્સ છે આ બધું એની અંદર આવે છે અને આ પ્રકારે એનું વિજ્ઞાન છે કે જે વર્કઆઉટ કરે છે શું જે કાંઈ જીવનું આઉટપુટ શું છે બહાર આવે છે આઉટપુટ એટલે બહાર આવે છે એ બહારમાં ક્વોલિટી બગડે છે ત્યારે એના સાયન્ટિફિક પોઝિશન શું હોય છે એની ક્વોલિટી સારી આવે સદગુણો પ્રગટ થાય જીવને તો એનું વિજ્ઞાન શું છે અવગુણો પ્રત્યે તો એનું વિજ્ઞાન શું છે એ આખો જૈન દર્શનનો વિષય છે પદ્ધતિ કહેવાની પદ્ધતિ આ પ્રકારની છે તો પહેલાં તો જીવ પદાર્થ કેવો છે એ સ્થાપ્યો પરિણામિક ભાવને દ્રવ્ય તરીકે લેવો છે અને બીજા 4 ભાવોને પર્યાય રૂપે લેવી છે એમાં 4 પર્યાય ઉભો થાય એને ન હોય સંસાર અવસ્થામાં ક્ષાયિક પર્યાયો ન હોય પણ ઉદય પર્યાય ઉષ્મ પર્યાય અને સૂક્ષ્મ પર્યાય હોય. ક્ષાયિત પર્યાય થાય ત્યારે ઉદય પર્યાયો 14મા ગુણ સ્થાને અને સીતાલીમાં નો હોય, 13મા પર્યાય 13મા ગુણ સ્થાને હજી ઉદય ભાવ હોય છે, એટલે ઉદય હોય છે. પણ સૂક્ષ્મ ને ઉપક્ષમ ત્યાં નથી હોતા, ઉદય ને ક્ષાયિત ભાવ બે જ હોય છે. પછી એ ઉદય પ્રતિજીવી ગુણોમાં વિશેષ પ્રકારે છે, આયુષ વગેરે. હવે જે આમ આત્મ પદાર્થ છે ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિક પણ તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયાશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞા વાળું જાણવું. પારિણામિક ભાવ કેવો છે અને પારિણામિક ભાવ ત્રણ પ્રકારે છે. પારિણામિક ભાવના ત્રણ પ્રકાર છે, ત્રણ ભેદ છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં ભવ્યત્વ અને અભવ્યત્વ તો વાત પર્યાય અપેક્ષિત હોવાથી પાછળ છે, પણ પર્યાય અપેક્ષિત હોવાથી એની વાત પાછળ પાછળ જશે. કારણ કે અહીંયા તો દ્રવનું પહેલી વાત લેવી છે. પારિણામિક ભાવમાં દ્રવ શું છે? શુદ્ધ જીવ. તો કે શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિક પણ શું કહ્યું, શુદ્ધ જીવ પણ એમાં જીવની અનંત શક્તિઓ રહેલી છે, એનું શક્તિ સ્વરૂપ છે. વિજ્ઞાનમાં શક્તિ અને વ્યક્તિ એવી બે પોઝિશન છે. શક્તિને આપણે પાવર કહીએ છીએ, એમ કે ઇલેક્ટ્રિસિટી છે, એમાં પાવર છે અને એની અવસ્થાઓ અનેક પ્રકારની છે. જે વાયરમાં ઇલેક્ટ્રિસિટીનો કરંટ હોય એ પાવર રૂપે હોય છે. પછી એ પ્લગ તમે ફ્રીજમાં જોડો એટલે બધું ઠંડુ થવા માંડે, અને હીટરમાં જોડો એટલે પાણી ગરમ થવા માંડે, પંખામાં જોડો એટલે પંખો ફરવા માંડે. એટલે તમે એને એ શક્તિને વ્યક્તિ કરી, શક્તિ માટે એનર્જી જે છે એને તમે વ્યક્ત કરી, પ્રગટ કરી, એનો ઉપયોગ કર્યો. એમ જીવમાં શક્તિ કેટલી છે? બે હદ. કેટલી? એનો પુરાવો છે જીવમાં જ્ઞાન નામની શક્તિ છે. જ્ઞાન નામની શક્તિની હદ કેટલી? કે બે હદ. ક્યારે કોઈનું જ્ઞાન ઘણું જાણ્યા પછી બહુ જાણી લીધું હવે જ્ઞાનમાં જાણવામાં ગળદી થશે એવો અનુભવ થાય છે? સાધકો પોતાના અનુભવથી એમ કે છે કે અમે તો જેટલું જ્ઞાન બીજાને આપીએ છીએ, જ્ઞાન દાન કરીએ છીએ, એટલું જ્ઞાન અમારું વધતું જાય છે. દાન દેવાથી ઘટે નહીં, અમારું જ્ઞાન દેવા જ્ઞાન દેવાથી વધે. કેમ કે અંદરમાં શક્તિ છે, શક્તિ અંદરમાંથી પ્રગટ થાય છે. અને શક્તિનો પાવર કેટલો છે? અનંત છે. એવી એક જ્ઞાન શક્તિ છે, એવી દર્શન શક્તિ, એવી પ્રભુત્વ, વિભુત્વ, અગુરુ, લઘુત્વ, એવી અનંત શક્તિઓ સંખ્યાએ પણ અનંત છે. અને એક એક શક્તિનું સામર્થ્ય એટલે પરિબળ પણ અનંત છે. એવું જીવનું મૂળ સ્વરૂપ છે એમ કે છે. પારિણામિક ભાવે એટલે અનાદિ અનંત એવું જીવનું મૂળ સ્વરૂપ છે. તારી શક્તિ કદી ખૂટે નહીં એમ કે છે. આ પોતાનું ભાન કરાવે છે. આત્મ સાક્ષાત્કાર કરીને જે જેણે આત્મ સાક્ષાત્કાર કર્યો છે, જેને આત્મ સાક્ષાત્કાર નથી એવા જીવોને એનું જ્ઞાન કરાવે છે. જો તું સાક્ષાત્કાર કરો તને આવી શક્તિઓ, તને વિશ્વાસ આવશે, એનો અનુભવ થશે અને આગળ જતા એ શક્તિઓનો વિકાસ કરીને તું તારું સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ કરવાથી તને ઈશ્વર પણ કહેવામાં આવશે. ઈશ્વર એટલે શું? કે જેણે પોતાના સ્વરૂપમાં રહેલી સંપૂર્ણ શક્તિઓના સામર્થ્યને, ઐશ્વર્યને પ્રગટ કર્યું એનું નામ ઈશ્વર, એનું નામ ગોડ. એ રીતે અહીંયા આચાર્યદેવ મૂળ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, પર્યાયોની વાત કરશે અને એમાં અનેક પ્રકારો છે એની પણ વાત બહુ વિસ્તારથી કરશે. બાકીનો જે વિષય છે એ આપણે એટલો ચાલશે એટલો રિટર્નમાં લેશું. આજે અહીં સુધી ભૂલે ત્યારે એવું છે, એક જ માણસ ડાયો હોય ત્યારે કેવી વાત કરે અને ગાંઠ પણ વળગે ત્યારે કેવી વાત કરે, બે માનસિક પોઝિશન છે. બને છે
સુખદા